તારીખ 26/4/1993 એક ગુણમાં અનંત ગુણના રૂપ પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 112
પ્રકરણ છે એક ગુણમાં સર્વગુણોનું રૂપ સંભવે છે વસ્તુ પદાર્થ એક અખંડ અભેદ દ્રવ્ય હોવાથી પ્રત્યેક ગુણ તે પદાર્થની દ્રવ્યની વિશિષ્ટતા હોવાથી અને પ્રત્યેક ગુણ આખા પદાર્થમાં વ્યાપક હોવાથી બીજા ગુણોમાં પણ પ્રત્યેક બીજા ગુણોમાં પણ બીજા સર્વ ગુણોનું રૂપ હોય છે સંભવિત છે એ પ્રકરણ છે દ્રવ્યાનું રૂપનો આ વિષય છે દ્રવ્યાનું રૂપના અનેક બે સૂક્ષ્મ સિદ્ધાંતો છે એમાં એનો આ એક સિદ્ધાંત છે કાલે જેમ આપણે આ વિષય ઉપર વાત ચાલી હતી કે પરમાર્થની પ્રાપ્તિમાં આ સિદ્ધાંતની ઉપયોગિતા શું છે પરમાર્થની પ્રાપ્તિમાં એક ગુણના સર્વગુણનું રૂપ સંભવે છે એની ઉપયોગિતા શું છે એની ઉપયોગિતા એ છે કે કોઈ પણ છદ્મસ્ત જીવને આત્માના અનંતે અનંત ગુણોનું પ્રથક પ્રથક ગુણોનું પ્રથક પ્રથક ભિન્ન ભિન્ન જ્ઞાન થઈ શકતું નથી સંભવિત નથી 12 અંગમાં પણ ગંધર દેવે જે કઈ તત્વજ્ઞાન ગૂંથ્યું છે ભગવાનની વાણી સાંભળીને સર્વજ્ઞની વાણી સાંભળીને ગૂંથ્યું છે એમાં પણ આત્માના સર્વ ગુણોનું પ્રથમ સંભવિત નથી એટલે આવ્યું નથી કેમ કે આત્માના અનંત ગુણો તો વક્તવ્ય જ નથી વચન ગોચર જ નથી વચન અગોચર એવા અનંત ગુણો હોવાથી એના નામ સંજ્ઞા પણ નથી આપણે સંજ્ઞાઓ તો વચન ગોચર થઈ જાય એટલે એના નામ સંજ્ઞાઓ પણ નથી અને ખુદ ગંધર દેવ પણ એ અનંત ગુણોને પ્રથક પ્રથક જાણતા નથી કેવડી જાણે છે કેવડી સર્વગુણોને કેવળ જ્ઞાને પ્રથક પ્રથક પણ જાણે છે છતાં પણ એમની વાણીમાં પણ એ આવતા નથી ગંધર દેવની વાણીમાં તો ક્યાંથી આવે પણ એમની વાણીમાં આવતા નથી ત્રિલોકસાર નામનો ગ્રંથ છે એમાં ત્યાં સુધી વાત લીધી છે કે કેવળ જ્ઞાનમાં જે કાંઈ વસ્તુનું સ્વરૂપ અનંત ગુણમય આવે છે તેના અનંતમાં ભાગે દિવ્ય ધ્વનિમાં આવે છે અનંતમાં ભાગે કેમ કે અનંતનો ભાગ એવો છે કે જે વચન ગોચર છે અનંતમાં ભાગે દિવ્ય ધ્વનિમાં આવે છે અને એના અનંતમાં ભાગે ગણધર દેવની વાણીમાં 12 અંગમાં એ વ્યક્ત થાય છે આટલું તો દિવ્ય ધ્વનિ અને છદ્મસ્તની વાણી વચ્ચે અંતર છે એટલે બીજા એથી નીચેના સાધક જીવોને મુક્ષુ જીવોને તો બહુ ગણતરીમાં ઈને ગીને જેને કહી શકાય બહુ જ ઓછા અલ્પ સંખ્યામાં આત્મગુણો છે એને જણાય છે સમજાય છે ક્ષરોક્ષમમાં આવે છે અને તેથી એક ગુણમાં અનંત ગુણોનું રૂપ સંભવે છે એ સિદ્ધાંત ન્યાયથી સમજી શકાય છે ન્યાયથી તેને સંમત કરી શકાય છે તો પણ બધા ગુણોમાં એ વાત જ્ઞાનમાં આવવી મુશ્કેલ પડે છે એ કારણ છે. એટલે અહીંયા કેટલાક ગુણોની વાત દીપચંદજી સાહેબે કરી છે આ પ્રકરણ. કાલે વાત થઈ હતી એમના પરિચય વિશેની, કે દીપચંદજી સાહેબ આજથી 250 વર્ષ પહેલા જયપુર પાસેના આમેરના વતની હતા, આમેરના રહીશ હતા, અને એમનું અધ્યાત્મ જ્ઞાન, આત્માનુભવ અને એમનું સિદ્ધાંત જ્ઞાન એ ઘણું બળવાન હતું, અને અનુભવ પણ બળવાન હતો એમની ભૂમિકામાં, અને એમનું સિદ્ધાંત જ્ઞાન પણ ઘણું સૂક્ષ્મ અને બળવાન હતું. એટલે એમણે ઘણી વિશિષ્ટ વાતો એમની પોતાની રચનામાં કરી છે. આપણે કાલે ત્યાં સુધી આવ્યું હતું,
વ્યાપે છે દ્રવ્ય ને દ્રવ્ય દ્રવ્ય છે વ્યાપે છે,
કે જે દ્રવ્યત્વ ગુણ છે તે તો દ્રવ્ય ને દ્રવ્ય છે અને વ્યાથવા દ્રવ્યમાં વ્યાપે છે. તો એ બધા ગુણો પણ દ્રવ્યમાં વ્યાપેલા છે અને બધા ગુણો પણ પર્યાય રૂપે દ્રવ્ય છે. દ્રવ્યત્વ ગુણને લઈને બીજા બધા ગુણો પણ દ્રવ્ય છે અથવા સર્વ પુરા દ્રવ્યમાં એ વ્યાપે છે.
દ્રવ્ય છે અને વ્યાપે છે એક અર્થ લીધું છે,
એક અર્થ લીધું છે, હાઇકમ કર્યો છે ને એક અર્થ લીધો છે. જો અગુરુ લઘુત્વ ગુણ છે તો સર્વે ગુણો અગુરુ લઘુ છે, આત્મામાં અથવા પદાર્થ છે એ દ્રવ્યમાં સામાન્ય છે. અગુરુ લઘુ નામનો ગુણ છે તો એ બધા ગુણોનું રૂપ બધા ગુણોના પરિણામમાં અગુરુ લઘુત્વ છે, જ્ઞાનમાં પણ અગુરુ લઘુત્વ છે. કેમ કે નિરુદ્ધમાં એ અલઘુ છે અને કેવળ જ્ઞાનમાં તે અગુરુ છે, એમ અગુરુ લઘુત્વ નું રૂપ જ્ઞાનને પણ છે.
અગુરુ અલઘુ એટલે
અલઘુ એટલે લઘુ નહીં એટલે નાનું નહીં, અને અગુરુ એટલે મોટું નહીં, ગુરુ એટલે મોટું. તો જ્ઞાન નાનું થાય, ઓછું થાય, ઘટતો જાય તો નિગુણમાં જાય. તો એથી પછી એ અલઘુ છે, ત્યાંથી એની હદ પૂરી થઈ ગઈ, લઘુ થવાની હદ એની પૂરી થઈ ગઈ, એટલે અલઘુ પરિણામ થઈ જાય છે. ત્યાં સૌથી મોટું થાય, મહાન થાય, મહાન થાય તો કેવળ જ્ઞાન થાય, પણ કેવળ જ્ઞાન થાય પછી અગુરુ થઈ જાય, ત્યાંથી પછી આગળ ન જાય, અગુરુ લઘુ પણ ત્યાં થાય. ક્ષેત્ર અપેક્ષા એ પણ એનું વ્યાપનું અગુરુ લઘુ છે. પછી સદગુણ હાનિ વૃદ્ધિ રૂપે પણ અગુરુ લઘુ છે, એ વિષય તો કેવળ જ્ઞાન ગમ્ય જ છે, પણ એ ગુણથી ગુણાંતર ન થાય, એક પર્યાય પર્યાય પર્યાયથી પર્યાયાંતર ન થાય, અને એક દ્રવ્ય દ્રવ્યથી દ્રવ્યાંતર ન થાય, એ પણ અલઘુ ગુરુ ગુણની મર્યાદાને કારણે છે. એમાં એવા ત્રણ ચાર પ્રકારો અગુરુ લોકોને અનુલક્ષીને પ્રસિદ્ધ છે. પણ સર્વથા એ ગુણ કેવળ જ્ઞાન ગોચર છે, સદ્મસ્થને જ્ઞાન ગોચર નથી, કેમ કે સદગુણ આની વૃદ્ધિ છે એ સદ્મસ્થના સીધા જ્ઞાનનો વિષય નથી થતો. કયા પ્રકારે થાય છે એ કેવળ જ્ઞાનનો વિષય નથી, કેમ કે એટલું સૂક્ષ્મ ઉપયોગ સારું છે. જો અબાધિત ગુણ છે તો સર્વ ગુણો પણ અબાધિત છે, અવ્યાબાધકત્વ જે છે એને લઈને બધા કોઈ પણ ગુણની સર્વથા બાધા ન થઈ શકે અથવા બાધા ન પહોંચાડી શકાય. જો અમૂર્તિક ગુણ છે તો સર્વ ગુણો અમૂર્તિક છે. આત્મા અમૂર્તિક, અમૂર્તિક નામનો એમાં ગુણ છે તો બધા ગુણો પણ અમૂર્તિક છે. આ પ્રમાણે એક ગુણ સર્વમાં છે અને તે સર્વની સિદ્ધિ નો કારણ છે. આપણે કાલે જેમ વિચાર્યું હતું કે આ વિશે ક્યાં પરમાર્થમાં ઉપયોગી થાય છે, જ્ઞાન લક્ષણ થી જયારે આત્માની ઓળખાણ થાય છે, ભાવ ભાષણ થાય છે, ત્યારે જ્ઞાન સુખ રૂપે ભાષ્યમાન થાય છે. અને જ્ઞાન જયારે સુખ રૂપે ભાષ્યમાન થાય છે, સુખ ગુણ જુદો છે પણ સુખ ગુણ નું રૂપ પણ જ્ઞાન ને મળેલું છે. એટલે જ્ઞાન સુખ રૂપે જયારે ભાષ્યમાન થાય છે ત્યારે પોતાનામાં અનંત જ્ઞાન અને પોતામાં જ અનંત સુખ પોતાનું ભરેલું છે, વિદ્યમાન છે, હયાત છે, એ પણ પોતાને ભાષ્યમાન થાય છે. ભાષ્યમાન થવાથી એને વિશ્વાસ આવે છે. જ્યાં સુધી વિચાર કરે છે ત્યાં સુધી એને વિશ્વાસ નથી આવતો, અથવા એ વિશ્વાસ એનો અડગ વિશ્વાસ નથી. વિચાર કરે, ન્યાયથી, યુક્તિથી, આગમથી સંમત કરે તો એક ન્યાય એમ કહેવાય કે મને ગુરુની વાતમાં, ભગવાનની વાતમાં મને વિશ્વાસ છે એમ કહેવાય. પણ એ વિશ્વાસનું ઠેકાણું નથી. આજે વિશ્વાસ છે અને કાલે શંકા એને પડશે. કેમ કે એવું જે વિચારવું છે એમાં રાગની પ્રધાનતા છે, રાગના અવલંબને એ વાત વિચારી રહ્યો છે. જે માટે આધાર બરાબર નહીં હોવાથી, આધાર છે યોગ્ય નહીં હોવાથી એ વિશ્વાસ ડગી જાય છે અથવા એ વિશ્વાસ ટકતો નથી. જ્યારે જ્ઞાનના આધારે, જ્ઞાન તત્વ એવા આત્માનો નિશ્ચય થાય ત્યારે એને જે વિશ્વાસ આવે છે એ વિશ્વાસ કદી ડગતો નથી, અથવા એ વિશ્વાસ આવવાથી જે મહિમા અને રસ ઉપજે છે અને એને કારણે જે રુચિની ઉત્પત્તિ થાય છે, ગુણ નિધાનની રુચિ, ત્યારે જીવને અવશ્ય આત્મ સ્વભાવના સંસ્કારની પ્રાપ્તિ થાય છે કે જે સંસ્કાર કદી પણ નિર્મૂળ થતા નથી. જે સંસ્કારને બીજ કહેવામાં આવે છે, કેવળ જ્ઞાનનું બીજ કહેવામાં આવે છે અને એ બીજમાંથી અંકુર ફૂટ્યા વગર રહેતા નથી અને એમાંથી વટવૃક્ષ થઈને સંપૂર્ણ દશાથી આવીના રહેતી નથી. એવું એ બળવાન બીજ છે. સ્વભાવ અનંત સામર્થ સ્વરૂપ હોવાથી એના સંસ્કારનું પણ સામર્થ આટલું અનંત છે. સ્વભાવનો સાતો સામર્થ અનંત હોય એમાં વિચાર કરવાનો તો પછી અવકાશ, શંકા કરવાનો અવકાશ. જેના સંસ્કારનું સામર્થ આત્મનું અનંત છે તો એ વસ્તુનું સામર્થ કેટલું. એ રીતે આ એક ગુણને અનંત ગુણનું રૂપ છે એ સ્વરૂપ નિશ્ચય થવામાં પરમ ઉપકારી છે. આ પ્રકરણ ક્યાં ઉપકારી છે? એક ગુણમાં સર્વ ગુણોનું રૂપ છે તો જ્ઞાન તો એક જ્ઞાન શક્તિની પર્યાય છે, જ્ઞાન ગુણની પર્યાય છે. છતાં એક લક્ષણથી, એક જ્ઞાનના લક્ષણથી આખા દ્રવ્ય સ્વભાવની, અનંત ગુણ સંપન્ન દ્રવ્ય સ્વભાવની નો નિશ્ચય અથવા ભાવ ભાષણ કેમ થયું? કે એક ગુણને અનંત ગુણનું રૂપ છે તેથી ભિન્ન ભિન્ન અનંત ગુણો ભલે ન જણાયા પણ અભિન્નપણે એને બધા ગુણો સહિતનું એક દ્રવ્યની ઓળખાણ થઈ ગઈ. જેમ સોનાનું સોનાપણું એક ગુણ છે અને કસોટી ઉપર ઘસતા ઘસતા એની એની પરખ આવી જાય તો એક ગુણથી આખું સોનું ઓળખાઈ જાય, બીજા બધા ગુણોનો એને જ્ઞાન થઈ જાય, આખા દ્રવ્યનું જ્ઞાન થઈ જાય, આખી ધાતુનું, સંપૂર્ણ ધાતુનું જ્ઞાન થાય તો એને એ પરખ આવ્યા પછી ક્યારે પણ એ જીવ છેતરાતો નથી. એને સોનાની જગ્યાએ કોઈ બીજી ચીજ આપી જાય એ જીવ કદી ભૂલમાં પડતો નથી, કેમ કે એ કસોટી ઉપર ઘસતા જ નક્કી કરી દે છે કે આમાં સોનું છે કે. એવી રીતે જ્ઞાન લક્ષણ થી જયારે પોતાના આત્માની ઓળખાણ થાય છે પરિચય પૂર્વક, ત્યારે આત્મ સ્વભાવનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પ હોય તો પણ એ વિકલ્પ છે કે વિભાવ છે અને સ્વભાવ નથી એવી ઓળખાણ એને મોજુદ હોવાથી કદી પણ એ વિકલ્પમાં સ્વભાવની ભ્રાંતિ એની થતી નથી, અથવા વિકલ્પમાં પોતાપણાની ભ્રાંતિ થતી નથી, કેમ કે સ્વભાવ પોતા રૂપે ભાષ્યો છે. અને વિકલ્પ છે એ સ્વભાવથી વિરુદ્ધ જાતિનો ભાવ હોવાથી એ સ્વભાવનો વિકલ્પ હોવા છતાં પણ એમાં ભૂલ થતી નથી, વિકલ્પ વિકલ્પ છે અને તે સ્વભાવ અંશ નથી એવું ત્યાં બરાબર ભાવમાં ચોખ્ખું રહેશે અને તેથી ભેદજ્ઞાન બરાબર થાય છે.
અહીંયા સર્વ ગુણાઓ છે સમ્યક્ત્વ એ પણ આને જ કારણે રૂપને કારણે.
એમાં તો બીજું કહેવું છે, એમાં તો એમ કહેવું છે કે જ્યારે સમ્યક્ત્વ પ્રગટ થાય કોઈ પણ જીવને ત્યારે અનંતે અનંત સર્વ ગુણો યથાસંભવ ભૂમિકા અનુસાર શુદ્ધ પરિણામ એનું પરિણામ શુદ્ધ થઈને પ્રવાહ પરિણામ ચાલુ થઈ જાય.
એનું કારણ
એ સમ્યક્ત્વ ગુણ છે. સમ્યક્ત્વ ગુણના નિમિત્તે એક ગુણ અનંત ગુણમાં નિમિત્ત પડે છે, એક ગુણ બીજા ગુણમાં નિમિત્ત પડે છે. કેમ કે જ્ઞાન સમ્યક ક્યારે થયું કે સમ્યક દર્શન પ્રગટ્યું ત્યારે, ચારિત્ર પણ સમ્યક ક્યારે ગણાયું કે સમ્યક દર્શન પ્રગટ થયું ત્યારે.
એનું કારણ આ રૂપ છે એ ના લેવાય,
અહીંયા રૂપ નો સવાલ નથી, ત્યાં નિમિત્ત નૈમિત્તિક સમજ છે. અથવા એક સમ્યક ગુણ એક પાયાનો ગુણ એવો છે કે પુરુષોત્તમ થઈ ગયા પરિણમે છે, અને એ પૂરો શુદ્ધ પરિણમતા વસ્તુ એનાથી અભેદ હોવાથી વસ્તુના સર્વ ગુણોની આંશિક શુદ્ધિ થાય થાય થાય. આ એક વિજ્ઞાન છે, સાયન્સ છે, પદાર્થનો સાયન્સ છે.
વસ્તુ પોતે સર્વ ગુણોમાં વ્યાપ્ય છે, માટે
વસ્તુ સર્વ ગુણોમાં વ્યાપ્ય છે અને પ્રત્યેક ગુણ આખી વસ્તુમાં વ્યાપકપણે છે. આવી એક અભેદતા હોવાને લીધે અથવા વસ્તુનું વૈજ્ઞાનિક સ્વરૂપ આવું અભેદ હોવાને લીધે જયારે એક ગુણ પરિપૂર્ણ શુદ્ધ થાય તો બીજામાં કોઈ ગુણમાં સર્વથા અશુદ્ધિ રહે એવું ન બને કદી, એમ થાય છે. એટલા માટે સર્વ ગુણાશ્ચ સમ્યક્ત્વ એ સૂત્ર સુમંતજી
એની વસ્તુની વ્યાપકતાને કારણે, કારણ કે ગુણ તો બીજા ગુણમાં વ્યાપતો નથી,
એક ગુણ બીજા ગુણમાં વ્યાપતો
એટલે વસ્તુની વ્યાપકતાને કારણે
એક ગુણ બીજા ગુણમાં નથી વ્યાપતો પણ એક ગુણ આખા દ્રવ્યમાં વ્યાપે છે.
અસ્તિત્વ
ભાસે છે, જ્ઞાનમાં અસ્તિત્વનો રૂપ ભાસે છે, કેમ કે જ્ઞાન છે, જ્ઞાનની હયાતી એ હયાતી તે અસ્તિત્વનો રૂપ છે, જાણવું તે જ્ઞાનની શક્તિ છે, ગુણ છે, અને હયાતી તે તેનું રૂપ છે. એમ જ્ઞાનમાં કસાયનો અભાવ એટલે આકુલતાનો અભાવ તે સુખનું રૂપ છે, કેમ કે જ્ઞાન કસાયના અભાવ સ્વભાવે છે, આકુલતાના અભાવ સ્વભાવે છે, આકુલતા લક્ષણ દુઃખ છે, એટલે જ્ઞાનમાં સુખનું રૂપ ભાસે છે. અસ્તિત્વમાં જ્ઞાન નું રૂપ નથી ભાસતું, એટલે એ ઉઘાડમાં નથી ભાસતું, ત્યાં જ્ઞાનાવરણે ભાવ જ્ઞાનાવરણનો સવાલ ઉભો થાય છે. એટલે છદ્મસ્તને તો મર્યાદા છે, સર્વાનંદ યોગના સૂક્ષ્મ સિદ્ધાંતોમાં છદ્મસ્ત જીવની મર્યાદા છે.
તો જ્ઞાન ગુણ બીજા કોઈ ગુણમાં ભાસતું નથી, કારણ કે બીજા કોઈ ગુણ બીજા કોઈને જાણતા નથી,
પણ છતાં એ અનંત અનંત ગુણમાં ચૈતન્ય નું રૂપ પાસે છે. ચૈતન્ય છે એ માં જ્ઞાન ગર્ભિત છે, શું ચૈતન્ય માં જ્ઞાન ગર્ભિત છે, આત્મા ચૈતન્ય પદાર્થ હોવાથી અને ચેતના એનો ગુણ હોવાથી એના સર્વ ગુણ ચૈતન્ય છે, જેમ કે અસ્તિત્વ ગુણ સાધારણ છે, જે પરમાણુમાં પણ અસ્તિત્વ ગુણ છે અને આત્મામાં પણ અસ્તિત્વ ગુણ છે, પણ પરમાણુ નો અસ્તિત્વ ગુણ જળ પણ છે અને આત્માનો અસ્તિત્વ ગુણ ચૈતન્ય પણ છે.
સૌ પ્રથમ જાતિ ની પરખ સ્વરૂપ નિશ્ચય વખતે જ આવે છે. જાતિ ની પરખ ભાવ વાસન વખતે પણ
સ્વરૂપ નિશ્ચય કહ્યું, ભાવ વાસન જયારે જાતિ પરખ થયા ત્યારે ભાવ ભાષણ થયું એટલે જાતિ પરખ આવી ગઈ અને એનો ફાઈનલ સ્ટેજ છે. એ પહેલા જે એનો વિજ્ઞાનનો અને અવલોકનનો જે પ્રયોગ છે એ પરિચયનો એનો પ્રોસેસ છે. કેમ કે ઓળખાણ, સંપૂર્ણ ઓળખાણ ત્યારે થાય કે એ પહેલા કેટલો પરિચય સાધવામાં આવ્યો હોય. તો વિના પરિચય ઓળખાણ નથી. કોઈ પણ પદાર્થની, કોઈ પણ ચીજની, પછી કાપડ હોય કે ખાંડ હોય, સોનું હોય કે ચા હોય, વ્યક્તિ હોય કે જળ પદાર્થ હોય, પરિચય વગર ઓળખાણ કોઈ સાધી શકે નહીં. એટલે પરિચયનો જે પ્રોસેસ છે એ પ્રયોગાત્મક પ્રોસેસ છે અને એમાં અવલોકન અને ભેદ જ્ઞાન છે. અવલોકન તો શરૂઆત છે, અવલોકન કરતા કરતા ભેદ જ્ઞાન ઉપર આવે અને ભેદ જ્ઞાનનો જેટલો પ્રયાસ ચાલે પ્રયોગ એના એક તબક્કે ઓળખાણ થાય છે. ત્યાર પછી જે ભેદ જ્ઞાન ચાલે એ અસ્તિત્વ ગ્રહણના પ્રયાસ રૂપે છે અને એના એક તબક્કે અસ્તિત્વ પ્રથા ગ્રહણ કરી લઈએ છીએ. યાત્ર જ આપણને પ્રસરી સમ્યક દર્શન અને સ્વામીની ઉત્પત્તિ થાય છે. એમ
સ્વરૂપ નિશ્ચય પછી જે પ્રયત્ન થાય છે એ અસ્તિત્વ ગ્રહણના લક્ષ્ય થાય છે.
પછી તો પોતાનું સ્વરૂપ ભાવ ભાષણમાં અસ્તિત્વ ગ્રહણ થયું
ત્યાં પહેલા પરિચયના
ત્યાર પહેલા પરિચયનો તબક્કો છે. પછી તો એના અનુભવ કરવાના પ્રયત્નનો તબક્કો છે અને એના ફળ સ્વરૂપે અનુભવ થાય છે. અનુભૂતિ કેવી છે તો સમય સારે એમ કહે છે કે વેદ વિજ્ઞાન મૂલામ, વેદ વિજ્ઞાન જેનું મૂળ છે એમ કહ્યું. એક એક ગુણમાં દ્રવ ગુણ પર્યાય ત્રણે સાધીએ, ગુણમાં જો દ્રવ સાધે છે ને પર્યાય સાધે છે. જેમ કે એ જ્ઞાન ગુણ છે તેનું જ્ઞાન રૂપ તો દ્રવ છે, આખું દ્રવ્ય જ્ઞાન સ્વરૂપે છે. હવે અનંત ગુણ છે એમાં એક જ્ઞાન ગુણ છે તો જ્ઞાન નો દ્રવ્યનો અનંતમો ભાગ આવ્યો કે નહીં? જ્ઞાનના ભાગમાં દ્રવ્યનો અનંતમો ભાગ આવ્યો કે નહીં? આખું દ્રવ્ય જ્ઞાન સ્વરૂપે છે, આખું દ્રવ્ય સુખ આનંદ સ્વરૂપે છે. બધા એમાં આખે આખું જ લાગુ પડે છે. એના પુત્ર નો પિતા છે, એનો પિતાનો હોદ્દો છે અને એના પિતાનો એ પુત્ર છે. બે 50-50% છે, 50% પિતા, 50% પુત્ર છે એક માણસ કે નહીં? 100-100% પુત્ર પણ છે અને 100-100% પિતા પણ છે. એ જેવી રીતે છે એવી જ રીતે 100-100% આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને 100-100% સુખ સ્વરૂપ છે.
જે દ્રષ્ટિએ જોઈએ એ પૂર્વક એવું
છે. આ એક દ્રષ્ટિકોણ કેળવવાનો વિષય છે, દ્રષ્ટિકોણ સાધ્ય કરવાનો વિષય છે. જેમ કે સામાન્ય રીતે આપણે જ્ઞાનને જાણવા રૂપે સમજીએ છીએ, જ્ઞાન એટલે જાણે એવો, જાણવાનું કાર્ય કરનારો એક જીવનો પર્યાય, એ જ્ઞાન આપણે જાણીએ છીએ. આ એક સર્વસામાન્ય જે કોન્સેપ્ટ જેને કહેવાય, સ્વીકાર જેને કહેવાય, એને આટલું જ આપણે સમજીએ છીએ સામાન્યપણે. ત્યારે અધ્યાત્મના પ્રકરણમાં જ્ઞાનને સમજવા માટે એક બીજો દ્રષ્ટિકોણ આપ્યો છે કે અનુભવ દ્રષ્ટિએ જ્ઞાનને સમજતો કેવી રીતે, જ્ઞાન જાણે છે એવી દ્રષ્ટિએ તો તું જ્ઞાનને સમજે છો, પણ એમાં તો અનંત સંસાર ગયો છે. અનુભવના દ્રષ્ટિકોણથી જ્ઞાન વેદનના દ્રષ્ટિએ જ્ઞાન જો કઈ જ ન શરૂ થતું હોય તો એના ફળ સ્વરૂપે અનુભવ આવે ક્યાંથી? જો કોઈ અનુભવની કાર્ય પદ્ધતિ સ્પેસિફિકલી ઉત્પન્ન થતી હોય તો એનું રિઝલ્ટ એવું જે અનુભવી ક્યાંથી આવે? ઓરિએન્ટેડ પર્યાય જેને કહીએ, ઓરિએન્ટેડ રિઝલ્ટ જેને કહીએ, એ ક્યાંથી ઉત્પન્ન થાય? કાર્યકારણની શૃંખલા તો કાર્યકારણનો સિદ્ધાંત ન હોય તો પછી વસ્તુનું સ્વરૂપ જ નસીબ થાય કોઈ રીતે. એટલે તો ભાગચંદીએ પદમાં લીધું ચિંદવાણીના પદમાં કારણ પરંપરા આક્રમ કર્મ બંધકી ભય નિર્જરા કારણ પરંપરા કારણ પરંપરાનો એક ક્રમ છે, વ્યવસ્થિત વસ્તુ સ્વરૂપ સુવ્યવસ્થિત છે અને એનું પ્રતિપાદન પણ સુવ્યવસ્થિત છે.
એક જ્ઞાન ગુણ છે તેનું જ્ઞાન રૂપ તો દ્રવ્ય છે એમ કે
એ તો દ્રવ્ય જ્ઞાન સ્વરૂપે છે એમ કે આપણે સાદી ભાષામાં એમ બોલીએ છીએ કે આત્મા તો કે જ્ઞાન સ્વરૂપે છે. જ્ઞાન તો એ અનંત ગુણમાં એનો એ ગુણ છે, તો એ જ્ઞાન સ્વરૂપે અનંત મેં ભાગે તો કે નહીં, જ્ઞાન સ્વરૂપે પૂરેપૂરો છે.
જ્ઞાન રૂપ તો દ્રવ્ય છે.
જ્ઞાન વેદાતું હોવા છતાં એનું વેદન ન પકડાય. જ્ઞાન નું વેદન ક્યારે પકડાય? કે જ્ઞાન સ્વસન્મુખ ત્યારે. એટલે ગુરુદેવે બહુ સરસ સ્ટેટમેન્ટ આપ્યું છે કે પરાશ્રય બુદ્ધિ છૂટી અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે, બીજું કોઈ કારણ અને ત્યારે ભાવ ભાષા તો લક્ષ લક્ષણમાં નિશ્ચય થાય છે, લક્ષણ લક્ષણ નિશ્ચય થાય છે. આ ગુરુદેવ શ્રીએ પરિશિષ્ટો ઉપર જયારે પ્રવચનો કર્યા એ પ્રવચનો ઉપર ખેંચાય માટે આ રીતે કહેવાય છે કે પસંદ કરે એકાંત જ્ઞાન જ
કારણ છે.
સાનુભૂતિ જ્ઞાન માં થાય છે, તો સંવેદન જ્ઞાન માં થાય છે. સ્વસંવેદન કહો કે સાનુભૂતિ કહો, બંને એક જ છે. એ તો જ્ઞાન નો જ પર્યાય છે, બીજો ગુણ તો સ્વસંવેદન નો પ્રશ્ન નથી. અને સ્વસંવેદન થાય જ્ઞાનના જ્ઞાન વેદનથી ઓળખાણ થાય ત્યારે 751 પત્રમાં જે કૃપાળુ દેવે કહ્યું કે પરમાર્થને સ્પષ્ટ અનુભવાંશે પ્રતિ, એને અમે બીજો સંકેત કહીએ છીએ. સંકેતના કારણમાં સંકેતનો ઉપચાર કરીને અમે એને સંકેત કહીએ છીએ. ભાવભાષણને અમે સંકેત કહીએ છીએ એમ કહ્યું. તો અનુભવાંશે લીધું એટલે વેદન અંશે લીધું. અનુભવ કયો, વેદન કયો, બે એકાદ છે. અનુભવાંશે એટલે જ્ઞાન, જ્ઞાનને વેદીને ભાવભાષણમાં આવે છે. એટલે ભાવભાષણના કાળમાં પણ જ્ઞાનની પ્રધાનતા છે, અનુભવના કાળમાં પણ સ્વસંવેદનની પ્રધાનતા છે. અને એ વખતે ઓટોમેટિક ત્યાં સમ્યક દર્શન ની ઉત્પત્તિ છે સ્વામીના ભાવમાં. અને ભાવભાષણના કાળમાં આપોઆપ સ્વયં જ દર્શન